માર્કની લખેલી સુવાર્તા એનો છઠ્ઠો અધ્યાય માર્કની લખેલી સુવાર્તા અધ્યાય છઠ્ઠો અને ત્યાંથી નીકળીને તે પોતાના દેશમાં આવ્યો અને તેના શિષ્યો તેની પાછળ આવ્યા અને વિશ્રામવાર આવ્યો ત્યારે તે સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યો અને ઘણાએ એ સાંભળીને દંગ થઈને કહ્યું કે આ સઘળું તેની પાસે ક્યાંથી અને તેને જે બુદ્ધિ અપાય એ કેવી છે અને એના હાથથી આવા પરાક્રમી કામો ક્યાંથી થાય છે? શું એ સુતાર નથી? શું એ મરિયમનો દીકરો યાકૂબ ત યોશે ત યહુદા ત સિમોનનો ભાઈ નથી? શું એની બહેનો અહીં આપણી પાસે નથી? અને તેઓએ તેના સંબંધી ઠોકર ખાધી, પણ ઈસુએ તેઓને કહ્યું કે પોતાના દેશ તથા પોતાના સગા તથા પોતાના ઘર સિવાય પ્રબોધક બીજે ઠેકાણે માન વિનાનો નથી. અને તેણે થોડાક માદાઓ પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા, એ વગર તે ત્યાં કંઈ ચમત્કાર કરી ન શક્યો. અને તેઓના અવિશ્વાસને લીધે તે અચરજ થયો ને આસપાસ ગામે ગામ તે બોધ કરતો ફર્યો. અને 12 શિષ્યોને પોતાની પાસે બોલાવીને તેઓને બબ્બે મોકલવા લાગ્યો અને તેણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો અને તેઓને ફરમાવ્યું કે માર્ગને સારું કેવળ એક લાકડી વિના બીજું કંઈ લેવું નહીં, રોટલી નહીં, જોણું નહીં, તમારા કમરબંધમાં નાણું નહીં, પણ ચંપલ પહેરવા ને 2 અંગરખા પહેરવા નહીં. અને તેણે તેઓને કહ્યું કે તમે જે કોઈ ઘરમાં પેસો ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાં જ રહો, અને જ્યાં કંઈ તેઓ તમારો આવકાર નહીં કરે ને તમારું નહીં સાંભળે ત્યાંથી નીકળતા તેઓની વિરુદ્ધ સાક્ષી થવાને માટે તમારા પગ નીચેની ધૂળ ખંખેરી નાખો. અને તેઓએ નીકળીને એવો ઉપદેશ કર્યો કે પસ્તાવો કરો. અને તેઓએ ઘણા ભૂતો કાઢ્યા ને ઘણા માદાઓને તેલ ચોળીને તેઓને સાજા કર્યા. અને હેરોદ રાજાએ તેના વિશે સાંભળ્યું, કેમ કે તેનું નામ પ્રસિદ્ધ થયું હતું. અને તેણે કહ્યું કે યોહાન બાપ્તિસ્ત મોઇલામાંથી ઉઠ્યો છે ને તેથી આવા પરાક્રમી કામો તેનાથી થાય છે. પણ બીજાઓએ કહ્યું તે તો એલિયા છે. અને બીજાઓએ કહ્યું કે તે પ્રબોધકોમાંના કોઈ એકના જેવો એક પ્રબોધક છે. પણ હેરોદે તે સાંભળીને કહ્યું, એ તો યોહાન છે કે જેનું માથું મેં કાપી નંખાવ્યું. તે મોઇલામાંથી ઉઠ્યો છે, કેમ કે હેરોદે પોતે મોકલીને યોહાનને પકડાવ્યો હતો અને તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે તેને કેદખાનામાં બંદીવાન કર્યો હતો, કેમ કે તે તેને પરણ્યો હતો. કેમ કે યોહાને હેરોદને કહ્યું હતું કે તારા ભાઈની પત્ની રાખવી એ તેને ઉચિત નથી, અને હેરોદિયા તેના પર અદાવત રાખતી ને તેને મારી નાખવા ચાહતી, પણ એમ કરી ન શકી, કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી બીતો ને તેની સંભાળ લેતો ને તેનું સાંભળીને તે બહુ ગભરાતો, પણ ખુશીથી તે તેનું સાંભળતો. અને જ્યારે જોગવાઈનો દિવસ આવ્યો ત્યારે હેરોદે પોતાની વરસગાંઠને દિવસે પોતાના અમીરોને તથા સેનાપતિઓને તથા ગાલિલના સરદારોને સારો મિજબાની કરાવી. અને તે જ હેરોદિયાની દીકરી અંદર આવીને નાચી ને તેથી હેરોદ તથા તેની સાથે જમવા બેઠેલાઓ ખુશ થયા. અને રાજાએ છોકરીને કહ્યું કે જે કંઈ તું ચાહે તે મારી પાસે માગ ને હું તને તે આપીશ. અને તેણે સમ ખાઈને તેને કહ્યું કે જે કંઈ તું મારી પાસે માગે તે મારા અડધા રાજ્ય સુધી હું તને આપીશ. અને તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું કે હું શું માગું? અને તેણે તેને કહ્યું યોહાન બાપ્તિસ્તનું માથું. અને તરત રાજાની પાસે ઉતાવળથી અંદર આવીને તેણે કહ્યું કે હું ચાહું છું કે યોહાન બાપ્તિસ્તનું માથું કથરોટમાં હમણાં જ તું મને પાવ. અને રાજા બહુ દિલગીર થયો, પણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા પોતાની સાથે બેઠેલાઓને લીધે તેણે તેને ના કહેવાને ચાહ્યું નહીં. અને તરત રાજાએ સિપાહીઓને મોકલીને તેનું માથું લાવવાનો હુકમ કર્યો ને તેણે જઈને કેદખાનામાં તેનું માથું કાપી નાખ્યું અને તેનું માથું કથરોટમાં લાવીને છોકરીને આપ્યું. અને છોકરીએ પોતાની માને તે આપ્યું અને તેના શિષ્યો એ સાંભળીને આવ્યા ને તેનું ધડ લઈ ગયા ને તેને કબરમાં મૂક્યું. અને પ્રેરિતો ઈસુની પાસે એકઠા થયા છે અને જે જે તેઓએ કર્યું હતું, જે જે તેઓએ શીખવ્યું હતું, તે બધું તેઓએ તેને કહી સંભળાવ્યું. અને તેણે તેઓને કહ્યું કે તમે પોતે ઉજ્જળ ઠેકાણે એકાંતમાં આવો ને થોડો વિશ્રામો લો, કેમ કે આવનારા ને જનારા ઘણા હતા અને તેમને ખાવાનો પણ અવકાશ મળતો ન હતો. અને તેઓ હોડીમાં બેસીને ઉજ્જળ ઠેકાણે એકાંતમાં ગયા અને લોકોએ તેઓને જતા રીઠા ને ઘણાએ તેને ઓળખ્યો ને સર્વ શહેરોમાંથી પગે દોડીને તેઓ ત્યાં એકઠા થયા ને તેઓની આગળ જઈ પહોંચ્યો અને તેણે નીકળીને અતિ ઘણા લોકોને જોયા ને તેને તેઓ પર કરુણા આવી, કેમ કે તેઓ પાળક વગરના ઘેટાના જેવા હતા. અને તે તેઓને ઘણી વાતો વિશે શીખવવા લાગ્યો. અને જ્યારે દિવસ ઘણો નમી ગયો ત્યારે તેના શિષ્યોએ તેની પાસે આવીને કહ્યું કે આ ઠેકાણું ઉજ્જળ છે ને દિવસ ઘણો નમી ગયો છે, તેઓને વિદાય કર કે તેઓ આસપાસના પરામાં તથા ગામોમાં જઈને પોતાને સારું કંઈ ખાવાનું વેચાતું લે. પણ તેણે તેઓને ઉત્તર આપ્યો કે તમે તેઓને ખાવાનું આપો. અને તેઓ તેને કહે છે કે શું અમે જઈને 200 દિનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ? પણ તેઓને કહે છે કે તમારી પાસે કેટલી રોટલી છે તે જઈને જુઓ. અને ખબર કાઢ્યા પછી તેઓએ તેને કહે છે કે 5 તથા 2 માટલી. અને તેણે તેઓનો હુકમ કર્યો કે સઘળા લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય. અને તેઓ હારબંધ 100-100 તથા 50-50 બેઠા. અને તેણે 5 રોટલી તથા 2 માછલી લઈને આકાશ તરફ જોઈને આશીર્વાદ માંગ્યો ને રોટલીઓ ભાંગીને તેણે તે પીરસવા સારું પોતાના શિષ્યોને આપી અને 2 માછલી સૌને વહેંચી આપી. અને સૌએ ખાધું ને તૃપ્ત થયા. અને તેઓએ ટુકડાની 12 ટોટલી ભરી ને માછલીઓમાંથી પણ કંઈ વધ્યું. અને રોટલી ખાનારા આશરે 5,000 પુરુષ હતા. અને તત્કાળ તેણે પોતાના શિષ્યોને હઠેઠ કરીને હોડીમાં બેસાડ્યા ને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેણે તેઓને પોતાની આગળ પેલે પાર બેથસેદા મોકલ્યા. અને તેઓને વિદાય કરીને તે પહાડ પર પ્રાર્થના કરવા ગયો. ને સાંજ પડી ત્યારે હોડી સમુદ્ર મધ્ય હતી ને તે એકલો જમીન પર હતો. અને પવન સામો હોવાને કારણે તેઓ હલેસા મારતા હેરાન થાય છે. એ જોઈને આશરે રાતને 4th પહોરે તે સમુદ્ર પર ચાલતો તેઓની પાસે આવે છે ને જાણે તેઓની આગળ જવાનું તેણે કર્યું. અને તેઓએ તેને સમુદ્ર પર ચાલતો જોઈને ધાર્યું કે એ તો આભાસ છે ને બૂમ પાડી, કેમ કે સૌ તેને જોઈને ગભરાયા. અને તરત તેઓની સાથે વાત કરીને તેઓને કહે છે કે હિંમત રાખો, એ તો હું છું, બિહોમાં. અને તેઓની પાસે હોડી પર ચડ્યો અને પવન થંભ્યો અને તેઓ અતિશય વિસ્મિત થયા, કેમ કે રોટલી સંબંધી તેઓ સમજ્યા નહીં. પણ તેઓના મન કઠણ રહ્યા અને તેઓ પાર જઈને ગનેસરત દેશમાં આવ્યા ને તેઓએ કિનારે લંગર કર્યું. અને તેઓ હોડી પરથી ઉતર્યા ત્યારે લોકોએ તેને તરત ઓળખ્યો ને ચોતરફ તે આખા પ્રદેશમાં દોડી જઈને તે ક્યાં છે તેઓએ સાંભળ્યું ત્યારે માદાઓને ખાટલામાં નાખીને તેઓ ત્યાં લાવવા લાગ્યા. અને તે જે જે ગામોમાં કે શહેરોમાં કે પરાવામાં ગયો ત્યાં તેઓએ માદાઓને ચૌટાવમાં રાખ્યા ને તેને વિનંતી કરી કે તેઓને માત્ર તારા કપડાની કિનારીને અડકવા દે. અને જેટલા તેને અડક્યા તેટલા સાજા થયા.